पचास उपास पचास पूरा।
राम राज्य में भगवान ना परिवार नी दाम्पत्य जीवन नी पण खूब सुंदर बात तुलसीदास जी बतावी के प्रभु जे रीते सर्वनी साथे आदर ने प्रेम भाव वात्सल्य आपता था ए प्रमाणे साक्षात पार्वती जी लक्ष्मी जी अने ब्रह्मादि तरीके सरस्वती आ बधाज बधानाथी वंदनीय एवा जगदंबा जगत जननी सीताजी हमेशा अनिंदित हता। जे धोबीवारो प्रसंग छे एने थोड़ोक स्पर्श आपीने एक बाजुए काढ़ी फेंकी दईने ए प्रसंग ने एक बाजु फेंकी दीधो छे। अने अहीं आगाड़ी नोध लीधी सूचियु छे के जगदंबा सीताजी अनिंदित छे, क्यारे सतत अनिंदित, क्यारे पण निंदा ने पात्र थया ज नथी। एटले सततम अनिंदिता जगदंबा, आ तो जगतनी मां छे, जगत जनेता छे, माटे एनी कोई निंदा होई ज न शके, कोई टीका ज न होई शके। आम सर्व श्रेष्ठ सतीओ थी अने भगवानना पत्नीओ देवीओ थी जे वंदन वंदनीय छे एनी निंदा होती छे। એટલે એ પ્રસંગને ટાળી દેવાને માટે એક જુદી રીતે આપણને દર્શન કરાવ્યા તુલસીદાસજીએ અને કહ્યું જાસુ કટાક્ષ, જેની દ્રષ્ટિ માત્ર મેળવવા માટે દેવતાઓ કેટલાય લાલાયિત હોય કે મારી સામે જુએ, લક્ષ્મીજી મારી સામે જુએ, જગદંબા મને દ્રષ્ટિ આપે, મને દ્રષ્ટિ આપે, હમણાં આપશે, જરૂર આપશે, એમ છતાંય એ જેના કૃપા કટાક્ષ, જેની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે દેવતાઓ પણ સતત એમની સામે જોઈ રહેતા હોય, છતાંય માતાજી જગદંબા દ્રષ્ટિ જ ન આપે,
રામ પધારમિંદરતી,
અને બધો જ ભાવ કોઈ દેવો તરફ નહીં પણ પરમાત્મા પરબ્રહ્મ એવા પ્રભુના જ ચરણારવિંદની અંદર પોતાની રતિ, રતિ એટલે એકાગ્રતા, અને સુરતિ સારામાં સારી એકાગ્રતા, એટલે એના માટે કહ્યું કે એ એકાગ્રતા પ્રભુના ચરણોમાં સીતાજી પોતાની દ્રષ્ટિ વડે રાખતા હતા, એ દ્રષ્ટિ બીજા કોઈ દેવોને પણ આપતા નહોતા, જેને ઈચ્છતા હતા છતાંય। બહુ સરસ વાત છે, પોતાનો સ્વભાવ ગમે તેવો હોય તો પણ પકડ હોય, ક્રોધ વાળો હોય, આવેશ વાળો હોય, નહીં ઝૂકવાનો હોય, જે હોય તે, પણ પોતાનો જે સ્વભાવ છે ને એ સ્વભાવને એક બાજુ ફેંકી દઈને, છોડી દઈને, એક મારે મારા પ્રભુની, મારા પતિની, મારા નાથની, મારા પ્રભુની મારે સેવા જ કરવાની છે, એટલે બીજા કોઈ પણ ભાવને, પોતાનો સ્વભાવ પણ છોડી દઈને, સ્વનો ભાવ છોડી દઈને, બસ મનથી પોતાના સ્વભાવને છોડી દઈને માત્ર પ્રભુના જ ચરણોમાં અનુરાગ, એકાગ્રતા, કરત સ્વભાવ હી હોય, પોતાના સ્વભાવને આમ ગુમાવી નાખે તો ખોઈ બે, એટલે મગજ ગુમાવી બેસવું નહીં કે ખોઈ બેઠો, એમને ખોઈ બેસાય, પણ સાહજિક રીતે પોતાના અહંકારને, પોતાના સ્વને પણ એક બાજુએ છોડીને માત્ર પ્રભુ, ભગવાન એક મારો આશરો, ભગવાન એક મારું સર્વસ્વ, એક ભરોસો, એક બલ, એક આશ વિશ્વાસ, બસ એ જ રીતે અહીંયા જગદંબા જગજનની પણ પરમાત્મા શ્રી પ્રભુના ચરણોની અંદર જ પોતાનો અનુરાગ એટલો બધો રાખતા કે બીજા ઈચ્છે એને પણ એ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય, અને એમાંય આ બધું જ કર્યા ઉપરાંત બધું તો છોડી શકાય, ચારે બાજુનું બધું જ નિવારી શકાય, પણ અંદર બેઠેલો પોતાનો સ્વભાવ કોજે ખૂંચ્યા કરે, હળવળ્યા કરે, સહેજે શાંતિથી બેસવા દે જ નહીં, એ કોણ મને કહેનાર? મારે શા માટે એનું કરવું? આમ અહંભાવ. એક ખૂબ સંપન્ન ઘરની દીકરીને એક સારા મોટા કારખાનાના માલિકને ત્યાં લગ્ન કરાયા. ખૂબ સંપન્ન, બધી રીતે અનુકૂળતા હતી, પણ એક દિવસ એના પતિએ એક જ વાત કરી કે આ જરા બૂટની દોરી છોડી નાખી. એટલે પોતાના સ્વભાવ પ્રમાણે હું આટલા મોટા સંપન્ન બાપની દીકરી અને આના બૂટની દોરી હું છોડું? ન માન્યું, સંઘર્ષ થયો. આવેશ આક્રોશ ને પોતાના અહંકારમાં બાપને ઘેર ચાલી આવી. એક નાની સરખી વાત, બહુ મોટી નથી. કહ્યું કે બેટા કેમ આવી, શું થયું? કહ્યું આવું થયું, હું એ કરું? એ શું સમજે હું કોની દીકરી છું? કઈ નહીં બેટા, શાંતિ. એક વાર જમાઈને તેડાવ્યા, સારી રીતે વ્યવસ્થિત રીતે ભોજન કરાવ્યા અને ગાડીમાંથી ઉતરતા સામે સસરો પોતે લેવા ગયો, ભૂલી ન ગયો. આવ્યા ને એની સાથે જ એના બૂટ ચંપલ એને ઉતાર્યા, તરત જ આ સસરાએ લઈને એને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાના હતા ત્યાં મૂક્યા. પાછા વિદાય કરતી વખતે પણ જ્યાં નીકળવા ગયા ને ત્યાં પેલી જગ્યાએથી લઈ એના પગ પગાડી મૂકી દીધા, બસ પધારજો, હા ક્યાંય ભૂલચૂક થઈ હોય તો. માં પછી એની દીકરીને ખ્યાલ આવી ગયો, ઓહ, હું જે મારા બાપનો ગુમાન અને અહંકાર લઈને ફરું છું એ મારો પિતા જ આ રીતે. એટલે તરત જ એને સમજણ પડી ગઈ, બાપના ચરણમાં પડી, ખૂબ ભાવથી આંખ ભીની થઈ અને દીકરીને પણ ભેટી અને પતિના હાથમાં સોંપી અને પોતાનો કરતી સ્વભાવ ખોઈ, આ રીતે પોતાનો જે સ્વભાવ હતો ને એને એક બાજુએ મૂકી દીધો આ સંપન્ન પિતાની દીકરીએ, અને જોયું કે મારો પિતા આ રીતે મારા પતિના બૂટને માટે આટલી એ કરતો હોય તો મારાથી દોરી છોડવામાં. કરતી સ્વભાવ ખોઈ, આ એક ઘટના છે. પોતાના પિતાની આ પ્રમાણેની નમ્રતા ને વિવેક જોતા જ દીકરી શરમાઈ ગઈ અને પોતાના સ્વભાવને છોડીને ખોઈ દઈને અને પતિની સેવામાં ફરીથી પાછો એ દાંપત્ય જીવનની અંદર એક સુમેળ આવ્યો, જે એક વાર નાની સરખી બાબતમાં જ આમ તિરાડ પડી. પરિવારની વાત આવી, રામ રાજ્ય છે કે બહાર બતાવવાનું જુદું હોય અને અંદરનો વ્યવહાર જુદો હોય એવું નહીં. ઘરના રસોડાની થાળીથી માંડીને દાંપત્ય જીવનના પતિ પત્નીના સંબંધથી માંડીને ભાઈઓથી આગળ વધીને પરિવાર અને સમગ્ર રાજ્ય શાસન સુધી એક રામરાજ્યની સ્થાપના હતી. અને રામરાજ્યની સ્થાપનાની અંદર સુમેળ, મનમેળ, એમાં કોઈ પણ જાતનો કોઈના પ્રત્યે સંઘર્ષ, અમર્ષ, કુભાવ, ખટાશ કે કડવાશ નહીં. અને એટલા માટે કહ્યું સેવહી સાનુકૂલ સૌ ભાઈ, બધા ભાઈઓ પ્રભુ અમારા વડીલ બંધુ છે, શ્રેષ્ઠ બંધુ છે. સેવહી અનુકૂળ, સાનુકૂળ બનીને ભગવાનની નિરંતર સેવા કર્યા કરતા, જેમ સીતાજી પણ પોતાનો સ્વભાવ ખોઈને માત્ર પ્રભુમાં જ, એમ ત્રણેય ભાઈઓ પણ પોતાનો સ્વભાવ ખોઈને, પોતાની પ્રકૃતિને એક બાજુએ મૂકી દઈને માત્ર સેવા જ, અને તે પણ સાનુકૂળ થઈને ભગવાનની સેવા કરી રહ્યા હતા. રામ ચરણ રતિ
અતિ અધિકાર
અને ભગવાનના ચરણોમાં અતિ અને અધિકારી એટલી બધી રતિ પ્રેમ પ્રભુના ચરણોમાં ભગવાનના ચરણોમાં કે એનો ચારે ભાઈઓનું વર્ણન ન થઈ શકે. ભાઈઓ ચાર ભાઈઓના શરીર એક પણ મન શરીર જુદા જુદા પણ મન એક અને એવી રીતે એક મનથી ચારે ભાઈઓ કોઈ પણ જાતના સહેજ પણ ખટકા સિવાય અનુરાગથી સાથે એક સાથે રે એક સાથે જમે ભોજન સહન કેલી લરિકાઈ સંગ સબ ભઈ સુવાઈ. જ્યારે પહેલી વખત રામરાજ્યાભિષેકની વાત હતી ત્યારે સમાચાર પહોંચાડ્યા વશિષ્ઠજી મહારાજે કે તમારો રાજ્યાભિષેક છે આવતીકાલે સવારે, આશીર્વાદ આપી આજ્ઞા આપી તૈયાર થાવ અને વિદાય થયા વશિષ્ઠજી મહારાજ. ત્યારે ભગવાન સ્વયં મનની અંદર એક પશ્ચાતાપ કરતા કે છે કે જન્મે એક સંગ સબ ભાઈ ભોજન શયન કે લીલરી ખાઈ સંગ સબ ભય ઉછાવું. બધા જ સંસ્કારને બધી રીતે સાથે રમ્યા અને આજે આ કુલનો એક અનુચિત વસ્તુ એક છે, માત્ર બીજા ભાઈઓને છોડીને એકલા મોટાને જ રાજ્યાભિષેક આ કેવી રીતે હોઈ શકે. ભગવાન સ્વયં પણ પોતાના ત્રણ ભાઈઓની ખૂબ જ ચિંતા કરે, એનું પણ ચિંતન કરે છે કે આ વંશમાં વિમલ વંશ અનુચિત એકું, આટલો સરસ રઘુવંશ વિમલ છે એમાં કોઈ પણ જાતનો કુભાવ કે કટુભાવ કે મેલ ક્યારે પણ એની અંદર કલંક નથી. વિમલ વંશ યા પણ આ અનુચિત એક, આ કેવું અનુચિત, માત્ર એક બંધ બિહાઈ બડે હી અભિષેક, બીજા ભાઈઓને છોડીને બસ એકલા મોટાને જ રાજ્યાભિષેક. જેમ ત્રણ ભાઈઓ સેવે છે ભગવાનને એમ ભગવાન પણ ત્રણેની એટલી જ કાળજી રાખે છે, એટલું જ ચિંતન કરે છે એના માટે. અને એટલે કે રામચરણ રતિ અતિ અધિકાર, એટલા માટે ભાઈઓને પણ આટલું બધું અમારું પણ સંભાળે છે અમારું પણ વિચારે છે. એટલે પ્રેમ એટલો અધિક એટલો અતિ અધિક હતો કે જેનું વર્ણન ન થઈ શકે. અને પ્રભુ મુખ હંમેશા પ્રભુ પરમાત્મા ભગવાન શ્રી રામના મુખ સામે નિરખ્યાત કરે દરેક ત્રણેય ભાઈઓની દ્રષ્ટિ ભગવાનની સન્મુખ જ ભગવાનમાં જ હોય. ભગવાનના શ્રી વિગ્રહના મુખ કમલના દર્શન કરતા કરતા માત્ર એક જ દ્રષ્ટિ ત્યાં જ, બીજે ક્યાંય દ્રષ્ટિ નહીં, બીજી કોઈ ચંચળતા પણ નહીં, માત્ર એક જ દ્રષ્ટિથી પ્રભુના મુખને જોયા જ કરતા એની સામે એક ટકે. અને ક્યારેક કૃપાલુ એવા ભગવાન અમને કંઈક આજ્ઞા કરે તો, એટલે દ્રષ્ટિ બીજે હોય અને ઈશારાથી આજ્ઞા કરી હોય અને કદાચ એ ચૂકી જવાય નહીં, એટલા માટે સતત દ્રષ્ટિ પરમાત્મા ભગવાનના શ્રીમુખ ઉપર જ રાખી મૂકે કે હમણાં અમને કંઈક આજ્ઞા કરશે, અમને અમને કંઈક સેવા મળશે, મને સેવા મળશે, એમ બધા જ કહો કૃપાલ. ક્યારેક અમને કંઈક આજ્ઞા આપી દે તો અને અમે ચૂકી જઈએ તો, એટલે ભગવાનના મુખથી દ્રષ્ટિ સહેજ પણ ખસેડતા જ નથી, એક ટકે એક જ આમ એક પલકારો માર્યા સિવાય માત્ર ભગવાનની તરફ જ દ્રષ્ટિ કરી રહ્યા છે. જેમ ભાઈઓ આટલો અનુરાગ રાખે છે એમ રામ પણ એક વડીલ મોટા તરીકે નાના ભાઈઓ સાથે એટલો જ પ્રેમ એટલું જ વાત્સલ્ય એટલે જ ત્યાગ અને સમર્પણની ભાવના નાના ભાઈઓ માટે પણ રાખી. એટલું જ નહીં, નાનો ભાઈ હોય જોજો, બેન મોટી હોય ને ભાઈ નાનો હોય તેનો પ્રેમ જોજો એટલો. આપણે તો એને દ્રષ્ટિ સમક્ષ જોયો છે, ખૂબ 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 નજીકથી જોયો છે. એમ નાના ભાંતિ શીખાવાય, નાના ભાઈઓને વડીલ તરીકે એને સહેજ પણ તોછડો ભાવ નહીં, સહેજ પણ એના માટે અંદર કડવાશ કે ખટાશ નહીં, બસ માત્ર મારો ભાઈ નાનો ભાઈ છે ને है नाना भांति अनेक प्रकारे नानी 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 बातों के राजी करे, राजनीति पर शिखवाड़े, अनेक प्रकार नी व्यवहार नी नीति। आम भगवान पोताना भाइयों ऊपर खूबज प्रेम राखी, एमने सौ ने सरस रीते साचवता।